राम राम राम। घर संसार में केवी रीते रहेवो, संतानु कर्तव्य। परम श्रद्धे स्वामी श्री राम सप्तास जी महाराजना शब्दों में, माता च कमला देवी, पिता देवो जनार्दन, बांधवा विष्णु भक्ताश्च, स्वदेशो भुवनत्रयम्। वास्तव में लक्ष्मी नारायण ज सौना माता पिता है। आ दृष्टिए संसार में अमारा जे माता पिता है ते साक्षात लक्ष्मी नारायणनु ज स्वरूप है। तेथी पुत्रनु कर्तव्य है ते माता पिता की सेवा में ज लागेला रहे। असली पुत्र ते होय छे के जे शरीर वगैरह ने पोतानु नथी मानता पण माता पितानु ज माने छे। कारण के शरीर माता पिता थी ज पैदा थयेलु छे। शरीर भले स्थूल सूक्ष्म अथवा कारण केम न होय ते बद्धा पर माता पितानो ज अधिकार माने छे, पोतानो नहीं। मनुजीए पण कह्यु छे के पुत्र तीर्थ व्रत भजन स्मरण वगैरह जे काई शुभ कार्य करे ते बधु माता पिताने ज अर्पण करे। माता पिता जीवता होय तो तत्परताथी तेमनी आज्ञानु पालन करे, तेमना चित्तने प्रसन्न करे अने मर्या पछी तेमने पिंड पाणी आपे, श्राद्ध तर्पण करे, तेमना नाम थी तीर्थ व्रत वगैरह करे। एवुं करवाथी तेमना आशीर्वाद मळे छे जेनाथी लोक परलोक बन्ने सुधरे छे। श्री भीष्मजीए पितानी सुख सुविधा प्रसन्नताने माटे पोतानी सुख सुविधानो त्याग करी दीधो अने बाल ब्रह्मचारी रहेवानी प्रतिज्ञा लई लीधी। तेमणे कनक कामिनी बन्नेनो त्याग करी दीधो। तेथी प्रसन्न थईने पिताए तेमने इच्छा मृत्युनुं वरदान आप्युं। तेओ इच्छा मृत्यु पामी गया के ज्यारे चाहे त्यारे मरे। तेमने आवुं सामर्थ्य पितानी सेवाथी प्राप्त थयुं। श्री रामे पिताजीनी आज्ञानुं पालन करवाने माटे राज्य वैभव सुख आराम वगैरह बधानो परित्याग करी दीधो। वाल्मीकि रामायणमां श्री रामे स्वयं कह्युं छे કે પિતાજીના કહેવાથી હું અગ્નિમાં પણ પ્રવેશ કરી શકું છું, ઝેરનું પણ ભક્ષણ કરી શકું છું અને સમુદ્રમાં પણ કૂદી શકું છું, પરંતુ હું પિતાની આજ્ઞા નથી ટાળી શકતો। શ્રી રામ વિચારક ન હતા, આજ્ઞાપાલક હતા। અર્થાત પિતાજીએ શું કહ્યું છે, ક્યારે કહ્યું છે, કઈ અવસ્થામાં ને કઈ પરિસ્થિતિમાં કહ્યું છે વગેરેનો વિચાર નહીં કરીને તેમણે પિતાજીની આજ્ઞાનું પાલન કર્યું અને વનવાસમાં ચાલ્યા ગયા। તેથી માતા પિતાના આજ્ઞાના પાલનમાં શ્રી રામ સૌના આદર્શ બન્યા। ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે, અનુચિત ઉચિત વિચારો તજી જે પાલહી પિતુ બૈન, તે ભાજન સુખ સુજસ કે પસહી અમર પતિ એન। તાત્પર્ય એ છે કે પુત્રએ શ્રી રામની જેમ પોતાનું આચરણ બનાવવું જોઈએ અને વિચારવું જોઈએ કે આ પરિસ્થિતિમાં આ અવસ્થામાં મારી જગ્યાએ શ્રી રામ હોત તો શું કરત। આવી રીતે તેમનું ધ્યાન કરીને કામ કરવું જોઈએ। પુત્ર માતા પિતાની ગમે તેટલી સેવા કરે તો પણ તે માતા પિતાનું ઋણ ચૂકવી શકતો નથી। કારણ કે મનુષ્ય શરીરથી પોતાનું કલ્યાણ થઈ શકે છે, જીવન મુક્તિ મળી શકે છે, ભગવત પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે, ભગવાનના મુકુટમણિ બનાય એટલું ઊંચું પદ પ્રાપ્ત થઈ શકે છે। તે મનુષ્ય શરીર આપણને માતા પિતાએ આપેલું છે, તેનો બદલો પુત્ર કેવી રીતે ચૂકવી શકે, નથી ચૂકવી શકાતો। પ્રશ્ન, માતા પિતાની સેવાનો આશય શું છે? ઉત્તર, શ્રી મહારાજજીના શબ્દોમાં, માતા પિતાની સેવાનો આશય કૃતજ્ઞતામાં છે। માતા પિતા બાળકને માટે જ કષ્ટ સહન કરે છે, તેનું પુત્ર પર ઋણ હોય છે, તે ઋણ પુત્ર ક્યારેય ઉતારી શકતો નથી। માએ પુત્રની જેટલી સેવા કરી છે તેટલી સેવા પુત્ર કરી જ શકે નહીં। જો કોઈ પુત્ર એમ કહેતો હોય કે હું મારી ચામડીથી માને માટે જોડા બનાવી આપું તો તેને એમ પૂછીએ કે આ ચામડી તું ક્યાંથી લાવ્યો, આ પણ તો માએ જ આપેલી છે, તે ચામડીના જોડા બનાવીને માને આપ્યા તો કયું મોટું કામ કર્યું, માત્ર આપવાનું અભિમાન જ કર્યું છે। આવી જ રીતે શરીર ખાસ પિતાનો અંશ છે, પિતાના પરિશ્રમથી જ પુત્ર ભણી કરીને યોગ્ય બને છે, તેને ખોરાક કપડાં મળે છે, તેનો બદલો કેવી રીતે ચૂકવી શકાય। તેથી માત્ર માતા પિતાની સેવા કરવાથી તેમની પ્રસન્નતા મેળવવાથી તે ઋણ અદા તો થતું નથી પણ માફ થઈ જાય છે। પ્રશ્ન, મારો પુત્ર આવો થઈ જાય, તેનું કલ્યાણ થઈ જાય એવા ઉદ્દેશથી મા બાપે થોડો સંગ કર્યો છે, તેઓએ તો પોતાના સુખને માટે સંગ કર્યો અમે પેદા થઈ ગયા તો અમારા પર તેમનું ઋણ કેવી રીતે? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં, માત્ર સુખ આસક્તિથી સંગ કરવાથી સ્ત્રી પુરુષને ઘણું કરીને ઉત્તમ પુત્રો પ્રાપ્ત થતા નથી. જે સ્ત્રી પુરુષ શાસ્ત્રની આજ્ઞા અનુસાર માત્ર પિતૃ ઋણથી મુક્ત થવાને માટે સંતાન ઉત્પન્ન કરે છે, પોતાના સુખનો ઉદ્દેશ નથી રાખતા, તેઓ જ અસલી માતા પિતા છે. પરંતુ પુત્રને માટે તો માતા પિતા ગમે તેવા હોય તેઓ પૂજ્ય છે, કારણ કે તેમણે જ માનવ શરીર આપીને પુત્રને પરમાત્માની પ્રાપ્તિનો અધિકારી બનાવ્યો છે. ઉપનિષદોમાં આવે છે કે વિદ્યાર્થી જ્યારે વિદ્યા ભણીને સ્નાતક થઈને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાને માટે ગુરુજીની આજ્ઞા લે છે, ત્યારે ગુરુજી તેને આજ્ઞા આપે છે કે માત્ર દેવો ભવ પિતૃ દેવો ભવ, અર્થાત તારે માતા પિતાને સાક્ષાત ઈશ્વર રૂપ માનીને તેમની આજ્ઞાનું પાલન કરવું અને તેમની સેવા કરવી. આ ઋષિઓની દીક્ષાંત શિક્ષા છે અને આના પાલનમાં જ આપણું કલ્યાણ છે, જેથી પુત્રએ જેમનાથી શરીર મળેલું છે તેમના કૃતજ્ઞ થવું જોઈએ. પ્રશ્ન: માતા પિતાએ અમને જન્મ આપીને સંસાર બંધનમાં નાખી દીધા, આફતમાં મૂકી દીધા, તો પછી અમારા પર તેમનું ઋણ કેવી રીતે? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં, આ વાત બિલકુલ ખોટી છે. માતા પિતાએ તો મનુષ્ય શરીર દઈને સંસાર બંધનથી જન્મ મરણથી છૂટવાને માટે ભારે મોટો અવસર આપ્યો છે. માતા પિતાએ પુત્રને નથી બંધનમાં નાખ્યો કે નથી બંધનમાં યા આફતમાં નાખવાનો ઉદ્દેશ્ય. તેઓ પ્રત્યેક અવસ્થામાં જાણે અજાણે પુત્રનું હંમેશા ભલું જ ચાહે છે અને ભલું જ કરે છે. પરંતુ આપણે પદાર્થોમાં, ભોગોમાં, પરિસ્થિતિમાં, વ્યક્તિઓમાં મમતા કરીને તેના સુખ ભોગની ઈચ્છાથી જ બંધનમાં અને આફતમાં પડીએ છીએ. તાત્પર્ય એ છે કે પોતાના સુખની ઈચ્છા, સુખનો ભોગ, સુખની આશાનો ત્યાગ કરીને જો પુત્ર માતા પિતાની સેવાને પરમાત્માની પ્રાપ્તિનું સાધન માનીને તત્પરતાથી તેમની સેવા કરે તો તેનો સંસારથી સંબંધ વિચ્છેદ થઈને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. પુત્રએ માતા પિતાના કર્તવ્ય તરફ દ્રષ્ટિ ન રાખવી જોઈએ. તેણે તો માત્ર પોતાનું જ કર્તવ્ય જોવું જોઈએ. જે પોતાનું કર્તવ્ય જોતો નથી અને માતા પિતાનું જ કર્તવ્ય જુએ છે તે પોતાના કર્તવ્યથી ચ્યુત થઈ જાય છે, અર્થાત કર્તવ્ય પાલનથી પતિત થઈ જાય છે. કોઈ પણ શાસ્ત્રમાં કોઈને પણ માતા પિતાના, ગુરુજનોના કર્તવ્યને જોવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. પહેલા મનુષ્યો કોઈના કર્તવ્ય જોતા ન હતા, પણ પોતાનું કર્તવ્ય જોતા હતા, જેથી તેઓ જીવન મુક્ત ભગવત ભક્ત બનતા હતા. જો તેઓ બીજાઓના કર્તવ્ય જોતા હોત, પોતાનો જ સ્વાર્થ જોતા હોત, તો આજની જેમ જ મનુષ્ય સમુદાય હોત. જેમણે માત્ર પોતાનું કર્તવ્ય જોયું છે, તેનું પાલન કર્યું છે, તે સંત મહાત્માઓ, ધર્માત્માઓ ને ભારતીય જનતા કેટલી આદર્શ દ્રષ્ટિથી જુએ છે. તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યનો ક્યારેય પરિત્યાગ નહીં કરવો જોઈએ. કર્તવ્ય બાબતમાં એક માર્મિક વાત એ છે કે માત્ર કર્તવ્ય સમજીને તેનું પાલન કરવાથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. જેમ કે જે માતા પિતાની સેવા માત્ર પોતાનું કર્તવ્ય સમજીને કરે છે, તેમનો માતા પિતા સાથે સંબંધ વિચ્છેદ થાય છે. તેમનો માતા પિતાના ચરણમાં પ્રેમ નથી થતો, પરંતુ જો પોતાના શરીરને માતા પિતાનું જ માનીને તત્પરતાથી આદર અને પ્રેમપૂર્વક તેમની સેવા કરે તો તેમનો માતા પિતામાં પ્રેમ થઈ જાય છે. જેવી રીતે મનુષ્ય ભોજન કરવાને, પાણી પીવાને પોતાનું કર્તવ્ય નથી માનતો, બલકે પ્રાણનો આધાર માને છે, તે રીતે માતા પિતાની સેવાને પ્રાણનો આધાર માનવો જોઈએ. તેમની સેવા જ પોતાનું જીવન માનવું જોઈએ, પોતાનું ખાસ કામ માનવું જોઈએ. સેવહી લખનુ સિય રઘુબિરહી જીમી અભિબે કે પુરુષ સરી રહી, રામચરિતમાનસ અયોધ્યાકાંડ. આ પ્રકારે માતા પિતાની સેવાને પોતાના પ્રાણનો, જીવનનો આધાર માનીને કરવાથી હું અને મારાપણું મટી જશે, કારણ કે શરીરને માતા પિતાનું જ માનીને તેમની સેવામાં અર્પણ કરવાથી શરીર પર પોતાનો કોઈ અધિકાર ન માનવાથી અહમતા મમતા રહેતી નથી. પ્રશ્ન: મનુષ્ય માતા પિતાની સેવાને ભગવત પ્રાપ્તિનું સાધન માને છે, સાધ્ય માનતો નથી? જો તે માતા પિતાની સેવાને જ સાધ્ય માનશે, પોતાના પ્રાણનો આધાર માનશે, તો તેનો માતા પિતાના ચરણમાં જ પ્રેમ હોય, પછી તેને ભગવત પ્રેમ, ભગવત પ્રાપ્તિ કેવી રીતે થશે? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં, આમાં ત્રણ બાબતો છે. પહેલી, જે માતા પિતાની સેવાને જ સાધન અને સાધ્ય માનીને તેમની સેવા કરે છે, તેમની સેવાને પોતાના પ્રાણનો આધાર માને છે, તેને માતા પિતાના ચરણોમાં પ્રેમ અને ભક્તિ થઈ જાય છે, અને અંતમાં તેને પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. બીજું, જે પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ રાખીને માતા પિતાની સેવાને પોતાનું કર્તવ્ય સમજીને કરે છે, તેનો માતા પિતા સાથે સંબંધ વિચ્છેદ થઈને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. ત્રીજું, જે માતા પિતાને સાક્ષાત ભગવત સ્વરૂપ માનીને તેમની સેવા કરે છે તેને ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. આ ત્રણમાંથી જેનો જેમાં ભાવ હોય તે કરવું જોઈએ. જેમ પતિવ્રતા સ્ત્રી ભગવાનની, શાસ્ત્રની, મહાપુરુષોની આજ્ઞા અનુસાર તન મનથી પતિની સેવા કરે છે તેને પતિલોકની પ્રાપ્તિ થાય છે, અર્થાત જે લોક પતિનો છે તે લોક પતિવ્રતાનો હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે જો પતિ દુરાચારી હોવાને કારણે પતિનો લોક નરક છે તો પતિવ્રતાનો લોક પણ નરક હોય. જે સ્ત્રીએ પતિ સેવાને પોતાનો ધર્મ કર્તવ્ય સમજીને પતિવ્રત ધારણ કર્યું છે તેથી તેનો જે લોક હશે તે લોક પતિનો પણ હશે. તાત્પર્ય એ છે કે પતિવ્રતના તપોબળથી તેનું અને પતિનું બંનેનું કલ્યાણ થઈ જશે. એવી જ રીતે માતા પિતાની સેવાને જ સાધન અને સાધ્ય માનીને તેમની સેવા કરે છે તેને અને તેના માતા પિતાને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. કારણ કે જે લોક પુત્રનો હશે તે લોક માતા પિતાનો એટલે કે પિતૃલોક હશે. પ્રશ્ન, કહેવામાં આવ્યું છે કે આ શરીર આપણા કર્મોથી ભાગ્યથી મળેલું છે. બડે ભાગ માનુષ્ય તનુ પાવા, અને ભગવાને વિશેષ કૃપા કરીને મનુષ્ય શરીર આપેલું છે. કબહુક કરી કરો ના નર દેહી, તેત ઈસ બિનુ હેતુ સ્નેહી. તો પછી આ શરીર માતા પિતાથી મળેલું છે એમ કહેવો ક્યાં સુધી ઉચિત છે? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં, આ શરીર મળવામાં પ્રારબ્ધ કર્મ અને ભગવત કૃપા તો નિમિત્ત કારણ છે અને માતા પિતા ઉપાદાન કારણ છે. જેમ ઘડો માટીથી બને છે તો માટી એ ઘડાનું ઉપાદાન છે અને કુંભાર એ ઘડો બનાવવામાં નિમિત્ત બને છે, તો કુંભાર નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ એ ખાસ કારણ તે કહેવાય છે જે કાર્યરૂપમાં પરિણત થવામાં કારણ બને છે. નિમિત્ત કારણ કેટલાય હોય છે, જેમ ઘડો બનાવવામાં કુંભાર, ચાકડો, દંડો વગેરે કારણ છે, આમ જ શરીર પેદા થવામાં માતા પિતા જ ખાસ ઉપાદાન કારણ છે. કારણ કે તેમના રજ વીર્યથી જ શરીર બને છે. જન્મ અને આયુષ્ય થવામાં તથા અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ બનવામાં કર્મ નિમિત્ત કારણ છે અને કયા કર્મનું ક્યારે ક્યાં શું ફળ હશે, કેવી પરિસ્થિતિ બનશે, આવી રીતે કર્મફળની વ્યવસ્થા કરવામાં, કર્મફળ આપવામાં ભગવત કૃપા નિમિત્ત કારણ છે. અર્થાત આ બધું ભગવત ઈચ્છાથી વિધાંતિત થાય છે. કારણ કે કર્મ જડ હોવાથી સ્વયં કર્મફળ આપી શકે નહીં. અગર કર્મફળનું વિધાન જીવોના હાથમાં હોત તો તેઓ શુભ કર્મનું જ ફળ લે, અશુભ કર્મનું ફળ લે જ શું કરવા? જેમ સંસારમાં એ દેખાય છે કે મનુષ્ય શુભ કર્મનું ફળ સ્વયં સ્વીકાર કરે છે અને અશુભ કર્મ એટલે કે ચોરી, લૂંટફાટ વગેરેનું ફળ, દંડ સ્વયં સ્વીકાર કરતો નથી, તો તેને રાજ્ય શાસન તરફથી દંડ આપવામાં આવે છે. માં બાળકને માટે કેટલું કષ્ટ ઉઠાવે છે, તેને ગર્ભમાં ધારણ કરે છે, જન્મ આપતી વેળા અસહ્ય પીડા સહન કરે છે, પોતાનું દૂધ પીવડાવે છે, ખૂબ લાડ પ્યારથી પાલન પોષણ કરે છે, ખાવું પીવું, ઉઠવું બેસવું, ચાલવું ફરવું વગેરે શીખવે છે. આવી માનું ઋણ પુત્ર ચૂકવી ન શકે, તેથી પુત્રએ મા તરફ કૃતજ્ઞ રહેવું જોઈએ. એવી જ રીતે પિતા કોઈના કયા વિના જ પુત્રના ભરણ પોષણનો બધો પ્રબંધ કરે છે, વિદ્યા ભણાવી યોગ્ય બનાવે છે, આજીવિકા ચલાવવાની વિદ્યા શીખવે છે, લગ્ન કરાવે છે. આવા પિતાનું ઋણ થોડું જ ચૂકવી શકાય છે? તેથી માતા પિતાના કૃતજ્ઞ થઈ જીવતે જીવત તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમની સેવા કરવી, તેમને પ્રસન્ન રાખવા અને મરણ પછી તેમને પિંડ પાણી આપવા, શ્રાદ્ધ તર્પણ કરવું વગેરે પુત્રનું ખાસ કર્તવ્ય છે. પ્રશ્ન, માતા પિતાએ બચપનમાં જ બાળકોને સારી કેળવણી ન આપી તેથી પુત્ર માતા પિતાની સેવા ન કરે તો તેમાં પુત્રનો શું દોષ? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં, માતા પિતા દ્વારા સારી કેળવણી ન આપવામાં આવી તો તેના દોષી માતા પિતા થયા, કારણ કે તેમણે પોતાના કર્તવ્યનું પાલન કર્યું નહીં. પરંતુ માતા પિતાનો દોષ જોવો એ પુત્રનું કર્તવ્ય નથી, તેણે તો પોતાનું કર્તવ્ય જોવું જોઈએ. બીજાનું કર્તવ્ય જોવાથી મનુષ્ય પોતાના કર્તવ્યથી પતિત થઈ જાય છે. બીજાનું કર્તવ્ય જોવું એ જ ભયંકર દોષ છે. ગીતાએ પણ પોતે પોતાનાથી પોતાનો ઉદ્ધાર કરવાનો, પોતાનો સુધારો કરવાની વાત કહી છે. કારણ કે સારી કેળવણી પણ બાળકને મળવાથી તે પ્રમાણે ન વર્તે, બગડી જાય, તો આ દોષ બાળકનો પોતાનો જ છે. તેથી પોતાનો ઉદ્ધાર અને પતન મુખ્યત્વે પોતાના પર જ લાગુ પડે છે. પ્રશ્ન: અગર માતા પિતા પુત્રની સાથે કઠોર વર્તાવ કરે, પક્ષપાત કરે, તો પુત્રએ શું કરવું જોઈએ? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, તે પુત્રએ મા બાપનું કર્તવ્ય ન જોવું જોઈએ, તેણે તો પોતાનું જ કર્તવ્ય જોવું જોઈએ અને મા બાપની ઉત્સાહપૂર્વક વિશેષ સેવા કરવી જોઈએ. રામચરિત માનસમાં તો દરેકને માટે કહેવામાં આવ્યું છે, મંદ કરત જો કરઈ ભલાઈ. જો માતા પિતા પુત્રનો આદર કરે છે તો આદરમાં પુત્રની સેવા વપરાઈ જાય છે, વેચાઈ જાય છે. પરંતુ તેઓ આદર ન કરીને પુત્રનો નિરાદર કરે છે તો પુત્રની સેવા પૂરી રહી જાય છે, વપરાતી નથી. તેઓ કષ્ટ આપે છે તો તેનાથી પુત્રની શુદ્ધિ થાય છે, સહનશીલતા વધે છે, તપ વધે છે. તેથી માતા પિતાએ દીધેલ કષ્ટ પરમ તપ સમજીને સહેવું જોઈએ અને એમ સમજવું જોઈએ કે મારા પર મા બાપની મોટી કૃપા છે, જેથી મારી સેવાનો બિલકુલ પણ વ્યય ન થઈને મને શુદ્ધ સેવા, શુદ્ધ તપશ્ચર્યાનો લાભ મળી રહ્યો છે. આવો અવસર તો કોઈ ભાગ્યશાળીને જ મળે છે અને મારું આ અહોભાગ્ય છે કે માતા પિતા મારી સેવા સ્વીકાર કરી રહ્યા છે. તેઓ સેવા સ્વીકાર ન પણ કરે તો પણ પુત્રનું કામ તો તેમની સેવા કરવાનું જ છે. સેવામાં કોઈ કસર ખામી માલમ પડે તો તેને તત્કાલ સુધારી દેવી જોઈએ અને સેવામાં જ તત્પર રહેવું જોઈએ. જે પુત્ર ધન, જમીન, મકાન વગેરે મેળવવાની આશામાં મા બાપની સેવા કરે છે તે વાસ્તવમાં ધન વગેરેની જ સેવા કરે છે, મા બાપની નહીં. પુત્રએ તો માત્ર સેવાનો જ સંબંધ રાખવો જોઈએ. તેણે માતા પિતાને એ કહેવું જોઈએ કે તમારી પાસે જે ધન સંપત્તિ હોય તે ભલે મારા ભાઈને આપો, ભલે બહેનને આપો, જેને આપ ચાહો તેને આપી દો, પરંતુ સેવા મારી પાસેથી લો. માતા પિતા આપણાથી આપણી પાસેથી સેવા લે તેમાં જ તેમની કૃપા માનવી જોઈએ. પ્રશ્ન: માતા પિતા અનુચિત નિષિદ્ધ કર્મ કરવાની આજ્ઞા આપે તો પુત્રએ શું કરવું જોઈએ? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, અનુચિત આજ્ઞા બે જાતની હોય છે. પહેલી, અમુકને મારી દો વગેરે બીજાઓનું અનિષ્ટ કરવાની આજ્ઞા આપવી, અને બીજી, તું ઘર છોડીને વનમાં જા વગેરે આજ્ઞા આપવી. આમાં બીજી આજ્ઞાનું તો પાલન કરવું જોઈએ, પરંતુ પહેલી આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ. તેમાં પિતાનું સામર્થ્ય જોવું જોઈએ. અગર પિતા સમર્થ હોય તો તે આજ્ઞાનું પાલન કરવામાં કોઈ હરકત નથી. જેમ જમદગ્નિએ પોતાના પુત્ર પરશુરામજીને કહ્યું કે તારી મા વ્યભિચારીણી છે અને તારો ભાઈ મારી આજ્ઞાનું પાલન કરતો નથી, તેથી તેમને મારી નાખ, તો પરશુરામજીએ તેમનું ગળું કાપી નાખ્યું. જમદગ્નિએ પ્રસન્ન થઈને કહ્યું કે તું વરદાન માંગ. પરશુરામજીએ કહ્યું કે મા અને ભાઈને જીવતા કરી દો અને મારા દ્વારા મારી નાખવાની વાત યાદ જ ન રહે. જમદગ્નિએ કહ્યું તથાસ્તુ અને બધા જીવતા થઈ ગયા. જો પિતા સમર્થ ન હોય અને તે અનુચિત આજ્ઞા આપે તો પુત્રએ તે આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ. કારણ કે જો પુત્ર તે અનુચિત આજ્ઞાનું પાલન કરશે તો પિતા નરકમાં જશે. જે આજ્ઞાના પાલનથી પિતા નરકમાં જાય, દુઃખ મળે, એવી આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ. હું ભલે નરકમાં ચાલ્યો જાઉં પણ પિતા નરકમાં ના જાય એવો ભાવ હોવાથી પુત્ર કે પિતાને નરક મળશે નહીં. તાત્પર્ય એ છે કે પિતાને નરકથી બચાવવાને માટે તેમની આજ્ઞાનો ભંગ કરી દેવો, પરંતુ અનુચિત કામ કદી પણ ન કરવું. જો પિતા સમર્થ ન હોય અને તે અનુચિત આજ્ઞા આપે, પરંતુ પુત્રએ ઉંમરભર માતા પિતાની કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તો પુત્ર તે આજ્ઞાના પાલનમાં ઉતાવળ ના કરે, તેના પર વિચાર કરે અને ભગવાનને યાદ કરે. જેવી રીતે ગૌતમે એમના પુત્ર ચિરકારીને કહ્યું કે તારી મા વ્યભિચારીણી છે, તેને મારી નાખ. આમ કહીને તેઓ વનમાં ચાલ્યા ગયા. ચિરકારીએ તલવાર કાઢીને અને પિતાની આજ્ઞા પર વિચાર કરવા લાગ્યો. ત્યાં ગૌતમના મનમાં વિચાર આવ્યો કે તેને શા માટે મારી નાખવી, તેઓ તેનો ત્યાગ પણ તો કરી શકે છે. એવો વિચાર કરીને તેઓ પાછા આવ્યા તો તેમણે જોયું ચિરકારી હાથમાં તલવાર લઈને ઊભો છે. તેથી તેમણે ચિરકારીને મનાઈ કરી દીધી કે માને મારીશ નહીં. પ્રશ્ન: ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે, જા કે પ્રિયન રામ ભય દેહી, તજીએ તાહી કોટી ભય રિસમ જદપી પરમ સનેહી, તજ્યો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી, બલિગુરુ તજિયો કંત બ્રજ બનિતની ભયે મુદ મંગલકારી. પ્રહલાદે પિતાનો, વિભીષણે ભાઈનો, ભરતે માનો, બલિએ ગુરુનો, ગોપીઓએ પતિનો ત્યાગ કરી દીધો તો શું તેમને દોષ નહીં લાગે? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં અહીં આ વાત ખાસ ધ્યાન દેવાની છે કે તેમણે પિતા વગેરેનો ત્યાગ કઈ બાબતમાં કેટલા અંશે કર્યો. હિરણ્યકશિપુ પ્રહલાદજીને બહુ દુઃખ આપતા હતા. તેઓ આ વાતને માનતા હતા કે આ શરીર પિતાનું છે, તેથી આ શરીરને ફાવે તેવી રીતે રાખે, તેના પર તેમનો પૂરો અધિકાર છે. તેથી તેમણે પિતાજીને ક્યારેય નહીં કહ્યું કે આપ મને દુઃખ કેમ દઈ રહ્યા છો, પરંતુ હું સ્વયં સાક્ષાત પરમાત્માનો અંશ છું, તેથી હું ભગવાનની સેવામાં, ભજનમાં લાગ્યો છું. પિતાજી મને તકલીફ આપે છે, મને રોકે છે, આ ઉચિત નથી. તેથી પ્રહલાદજીએ પિતાજીની તે આજ્ઞાનો ત્યાગ કર્યો જેથી તેમની નરક ગતિ ના થઈ જાય. જો તેઓ પિતાજીની આજ્ઞા માનીને પ્રભુભક્તિનો ત્યાગ કરી દેત તો તેનો દંડ પિતાજીને ભોગવવો પડત. પુત્ર દ્વારા એવું કોઈ પણ કામ ન થવું જોઈએ જેથી પિતાજીને દંડ ભોગવવો પડે. આ દ્રષ્ટિથી તેમણે પિતાજીની આજ્ઞા નહીં માનીને પિતાજીનું હિત જ કર્યું છે, પિતાજીનો ત્યાગ નથી કર્યો. રાવણે વિભીષણને લાત મારીને કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા, તો વિભીષણે રામજી પાસે ચાલ્યા જઈ. તેથી વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો નથી, પણ તેના અન્યાયનો ત્યાગ કર્યો, અન્યાયનું સમર્થન અનુમોદન કર્યું નથી. વિભીષણે રાવણને તેના હિતની વાત જ કહી અને તેનું હિત જ કર્યું. માએ રામજીને વનમાં મોકલી દીધા, દુઃખ દીધું, આ બાબતમાં જ ભરતે માનો ત્યાગ કર્યો છે. ભરતનું કહેવું હતું કે જેમ કૌશલ્યા અંબા મારા પર રામજીથી પણ વધારે સ્નેહ રાખે છે, તેવી જ રીતે તારે પણ રામજી પર મારાથી પણ વધુ સ્નેહ રાખવો જોઈતો હતો, પરંતુ તે તો રામજીને વનમાં મોકલી દીધા. ત્યારે જ્યારે તું રામજીની પણ માં ન રહી તો પછી મારી માં કેવી રીતે હોય? આ બાબતમાં તને દંડ દેવો મારે માટે ઉચિત નથી. હું તો એ કરી શકું છું કે તને માં નહીં કહું, બીજું હું શું કરું? બલિએ ગુરુનો તે અંશમાં ત્યાગ કર્યો કે સાક્ષાત ભગવાન બ્રાહ્મણ વેશમાં આવીને મારી પાસે યાચના કરી રહ્યા છે, પરંતુ ગુરુજી મને દાન આપવામાં રોકી રહ્યા છે, તેથી હું ગુરુની વાત નહીં માનીશ. ગુરુની વાતનો ત્યાગ પણ બલિએ ગુરુના હિતને માટે જ કર્યો. બલિદાન દેવાને માટે તૈયાર જ હતા. જો તે સમયે તેઓ ગુરુની વાત માનત તો તેનો દોષ ગુરુને જ લાગત. તેથી તેમણે ગુરુનો શાપ સ્વીકાર કરી લીધો, પરંતુ ગુરુને દંડમાંથી બચાવી લીધા, તો આ ગુરુ સેવા જ થઈ. પતિ ભગવાનની પાસે જવામાં રોકી રહ્યા છે. આ બાબતમાં ગોપીઓએ પતિઓનો ત્યાગ કર્યો. જો તેઓ પતિની વાત માનત તો પતિ પાપના ભાગીદાર થાત. તેથી તેમણે પતિની વાત નહીં માનીને તેમણે પતિઓને પાપથી બચાવ્યા. આશય એ છે કે મનુષ્ય શરીરની સાર્થકતા પરમાત્માને પ્રાપ્ત કરવામાં જ છે, તેથી તેમાં સહાયક થવાવાળા આપણું હિત કરે છે અને તેમાં આડખીલી આપનારા આપણું અહિત કરે છે. પ્રહલાદ વગેરે બધાએ પરમાત્મા પ્રાપ્તિમાં વિઘ્ન નાખનારાઓનો જ ત્યાગ કર્યો છે, પિતા વગેરેનો નહીં, તેથી તેમનો મંગળ જ મંગળ થયું. પ્રશ્ન: માતાનો દરજ્જો ઊંચો છે કે પિતાનો, અને તેમ હોવાનું કારણ શું? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં દરજ્જો માતાનો જ ઊંચો છે. માનો દરજ્જો પિતાથી 100 ગણો ઊંચો બતાવવામાં આવ્યો છે. સહસ્ત્રમ તુ પિતૃન માતા ગૌરવેણા તિરિચ્યતે મનુસ્મૃતિ. રામજી જ્યારે વનવાસને માટે જવા લાગ્યા ત્યારે માની પાસે ગયા અને માના ચરણમાં પડીને કહ્યું કે માં, મને વનવાસની આજ્ઞા થઈ છે. માએ કહ્યું, જો માત્ર પિતાની આવી આજ્ઞા છે તો પછી માને મોટી સમજીને તું વનમાં નહીં જા. જો કેવલ પિતુ આયસુ તાતા તો જની જાહુ જાની બડી માતા. હા, જો તારી નાની માં અને પિતાએ વનમાં જવાને માટે કહી દીધું છે તો વન તારે માટે 100 અયોધ્યા સમાન છે. જો પિતુ માં તું કહેવું બન જાના તો કાનન સતા અવધ સમાના. પિતા તો ધન સંપત્તિ વગેરેથી પુત્રનું પાલન પોષણ કરે છે, પરંતુ માં પોતાનું શરીર આપીને પુત્રનું પાલન પોષણ કરે છે. ધન સંપત્તિ વગેરે તો મમતાની વસ્તુ છે અને શરીર અહમતાની, મમતા કરતાં અહમતા નજીક હોય છે. મમતાની વસ્તુ આવતી જતી રહે છે અને શરીર અપેક્ષાકૃત રહે છે, જેથી માનો દરજ્જો ઊંચો જ હોવો જોઈએ. માએ પોતાની યુવાન અવસ્થાનો નાશ કર્યો છે, પોતાનું શરીર આપીને, પોતાનું દૂધ પીવડાવીને પાલન પોષણ કર્યું છે. માએ દાયણનું, હજામનું, ધોબીનું, દરજીનું, ગુરુનું કામ પણ કર્યું છે. વધુ તો શું, ટટ્ટી પેશાબ ઉઠાવીને ભંગીનું કામ પણ કર્યું છે. અને તે કામ પણ ભાર રૂપે નહીં પણ ખૂબ સ્નેહપૂર્વક, મમતાપૂર્વક, ઉત્સાહપૂર્વક કર્યું છે અને તેના બદલામાં લેવાની ભાવના રાખી નથી. જ્યારે બાળક બીમાર થઈ જાય છે ત્યારે માના શરીરનું બળ ઘટી જાય છે, તેથી સંસારમાં મા સમાન બાળકનું પાલન પોષણ કરવાવાળું બીજું કોણ છે? માત્રા સમમ નાસ્તિ શરીર પોષણમ. તેથી માનો દરજ્જો ઊંચો છે. શાસ્ત્રોમાં આવ્યું છે કે પુત્ર સાધુ સંન્યાસી બની જાય તો પણ મા સામે આવી જાય તો તેણે માને સાક્ષાત દંડવત પ્રણામ કરવા. આટલો ઊંચો દરજ્જો બીજો કોનો હોઈ શકે? પ્રશ્ન: માતા પિતાની સેવાથી શું લાભ થાય છે? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, માતા પિતાની સેવાથી લોક પરલોક બંને સુધરે છે, ભગવાન પ્રસન્ન થાય છે. જેઓ માતા પિતાની સેવા કરતા નથી તેમના પર ભગવાન વિશ્વાસ કરતા નથી કે આ પોતાના મા બાપની સેવા ભક્તિ કરતો નથી તો મારી ભક્તિ ક્યાં સુધી કરશે? પુંડરીકે તન મનથી તત્પરતાપૂર્વક માતા પિતાની સેવા કરી, તેની સેવાથી પ્રસન્ન થઈને ભગવાન બોલાવ્યા વિના જ પુંડરીકના ઘરે આવી ગયા અને બોલ્યા, પુંડરીક, તારી માતા પિતાની ભક્તિથી પ્રસન્ન થઈને હું જાતે તારી પાસે તને દર્શન આપવા આવ્યો છું. પુંડરીક તે સમયે માતા પિતાની સેવામાં લાગ્યા હતા, તેથી તેમણે ભગવાનને કહ્યું, માતા પિતાની જે સેવાને કારણે આપ અહીં મને દર્શન આપવા આવ્યા છો તે સેવા હું કેમ છોડું? હાલ હું માતા પિતાની સેવામાં લાગેલો છું, સેવા પૂરી થાય ત્યારે જ હું આપના દર્શન કરીશ. ત્યાં સુધી આપ રોકાવા ચાહો તો આ ઈંટ પર ઊભા રહો. આવું કહીને પુંડરીકે બે ઈંટ પીઠની પાછળ ફેંકી દીધી. ભગવાન તેના પર ઊભા રહી ગયા. ઈંટો પર ઊભા રહેવાને કારણે ભગવાનનું નામ વિઠ્ઠલ પડી ગયું. ભગવાનના આ રૂપમાં કોઈ દર્શન કરવા ચાહે તો પંઢરપુર મહારાષ્ટ્રમાં કરી શકે છે. આવી રીતે મહારાષ્ટ્રમાં મૂંગા ચાંડાળની પણ વાત આવે છે. મૂંગા ચંડાળની માતા પિતામાં ભક્તિ જોઈને ભગવાન સ્વયં તેના ઘરે રહેતા હતા. આશય એ છે કે માતા પિતાની સેવાથી લૌકિક પરલૌકિક બધી જ જાતના લાભ મળે છે. પ્રશ્ન: જ્યારે માતા પિતાની સેવાનું આટલું મહાત્મ્ય છે તો પછી તેમની સેવા છોડી મનુષ્ય સાધુ સંન્યાસી કેમ થઈ જાય છે? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, જેમ કે કોઈ મરી જાય છે તો તે માતા પિતાની સેવાને છોડીને જ મરે છે પણ તે દોષનો ભાગીદાર થતો નથી, તેવી જ રીતે જેમને સંસારથી અસતથી વૈરાગ થઈ જાય છે તે દોષનો ભાગીદાર થતો નથી. આવી રીતે જે સર્વથા ભગવાનને શરણે થઈ જાય છે તેને પણ કોઈ દોષ લાગતો નથી કારણ કે તેના પર કોઈનું ઋણ રહેતું નથી. દેવર્ષિતા ભૂતાપ્ત નૃણામ પિતૃણામ ન કિંકરો નાયમ ઋણી ચ રાજન સર્વાત્મના યહ શરણં શરણ્યં ગતો મુકુંદં પરિયત્ય કર્તમ. શ્રીમદ ભાગવતમ. રાજન, જે તમામ કામોને છોડીને સંપૂર્ણ રૂપે શરણાગત વત્સલ ભગવાનની શરણમાં આવી જાય છે તે ઋષિ, પ્રાણી, કુટુંબીજન અને પિતૃગણ આમાંથી કોઈનો પણ ઋણી અને સેવક રહેતો નથી. તાત્પર્ય એ છે કે જે મનુષ્ય જન્મના વાસ્તવિક ધ્યેય ભગવાનમાં લાગ્યો છે તેના દ્વારા જો માતા પિતાની સેવાનો પરિવારનો ત્યાગ થઈ જાય તો તેને દોષ લાગતો નથી. પ્રશ્ન: બે ચાર છોકરાઓ હોય અને તેમાંથી કોઈ સાધુ સંન્યાસી બની જાય તો કોઈ વાત નથી, પણ જેનો એકનો એક જ છોકરો હોય તે જો સાધુ સંન્યાસી બની જાય તો તેના માતા પિતા કોના સહારે જીવે? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, તે છોકરો જ્યાં સુધી માતા પિતા છે ત્યાં સુધી તેમની સેવા કરતો રહે, તેમને છોડે નહીં કારણ કે ભગવત પ્રાપ્તિમાં સાધુ થવાનું કોઈ કારણ નથી પણ સંસારથી વૈરાગ અને ભગવાનમાં પ્રેમ થવો એ જ કારણ છે. તેથી તે માતા પિતાની સેવા કરતા કરતા જ ભજન સ્મરણ કરે તો તેને ભગવત પ્રાપ્તિ થવામાં કોઈ વિઘ્ન નથી, બલકે માતા પિતાની પ્રસન્નતાથી ભગવત પ્રાપ્તિમાં મદદ જ મળશે. તાત્પર્ય એ છે કે માતા પિતાનું ઋણ અદા કર્યા વિના તેમનો ત્યાગ ન કરવો જોઈએ, પરંતુ તીવ્ર વૈરાગ થઈ જાય, ભગવાનના ચરણોમાં અનન્ય પ્રેમ થઈ જાય એવી અવસ્થામાં માતા પિતાની સેવા છૂટી જાય તો તેને દોષ લાગશે નહીં. જે ઘરમાં બેઠો છે પણ માતા પિતાની સેવા કરતો નથી, પોતાના સ્ત્રી પુત્રોના પાલનમાં જ લાગેલો છે તેને દોષ લાગશે જ. એવી જ રીતે જે મા બાપને ઘર પરિવારને છોડીને સાધુ બને છે અને મકાન આશ્રમ બનાવે છે, રૂપિયા એકઠા કરે છે, ચેલા ચેલી બનાવે છે, એશ આરામ કરે છે, તેને મા બાપની સેવા ન કરવાનું પાપ લાગવાનું જ. પ્રશ્ન: જે સાધુ સંન્યાસી બનીને રૂપિયા એકઠા કરે છે અને માતા પિતા સ્ત્રી પુત્રોને રૂપિયા મોકલે છે, તેમનું પાલન પોષણ કરે છે તો શું તેને દોષ લાગશે? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, જે સાધુ સંન્યાસી બનીને મા બાપ વગેરેને રૂપિયા મોકલે છે તે તો પાપનો ભાગીદાર છે જ, પણ જેઓ તેના આપેલા રૂપિયાથી પોતાનો નિર્વાહ કરે છે તેઓ પણ પાપના ભાગીદાર છે, કારણ કે તેઓ બંને શાસ્ત્ર આજ્ઞાની વિરુદ્ધ કામ કરે છે. માતા પિતાની સેવા તો તેઓ ગૃહસ્થાશ્રમમાં જ રહીને કરતે, પણ તેઓ અવૈધ કામ કરીને સંન્યાસ આશ્રમને દૂષિત કરે છે તો તેમને પાપ લાગશે જ, તેઓ પાપથી બચી શકે નહીં. પ્રશ્ન: જો ઘરમાં માનું પાલન કરનાર, સંભાળ રાખનાર કોઈ ન રહ્યું હોય તો તે અવસ્થામાં સાધુ સંન્યાસી થયેલો પુત્ર માનું પાલન કરી શકે કે નહીં? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, જો માને કોઈ આધાર ન રહે તો સાધુ બનવા છતાં પણ તે માનું પાલન કરી શકે છે, અને પાલન કરવું જ જોઈએ. અસહાય દશામાં તો બીજા પ્રાણીઓની સેવા પણ કરવી જોઈએ, તો માં તો શરીરની જનની છે, જો તે અસહાય દશામાં છે તો તેની સેવા કરવામાં કોઈ દોષ નથી. પ્રશ્ન: પુત્રી તો પતિના ઘરે ચાલી જાય છે, તો પછી તે મા બાપની સેવા કેવી રીતે કરી શકે, અને સેવા કર્યા વિના મા બાપનું ઋણ કેવી રીતે અદા થઈ શકે? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, જેમ કે કોઈના પર એટલું બધું ઋણ ચડી જાય કે તેને ચૂકવવાનું મનમાં હોય પણ તે ચૂકવી ન શકે, તો તે ઋણદાતા પાસે જઈને કહી દે કે હું તથા મારા સ્ત્રી પુત્ર જમીન વગેરે બધું આપને સમર્પિત કરું છું, હવે આપ તેનો જેવો ઉપયોગ કરવા ચાહો તેવો કરી શકો છો. આવી રીતે કરવાથી તેના પર ઋણ રહેતું નથી, ઋણ માફ થઈ જાય છે. તેવી રીતે કન્યા બચપણથી જ માતા પિતાને સમર્પિત રહે છે, તે પોતાના મનનું કંઈ પણ રાખતી નથી. માતા પિતા જ્યાં તેનો વિવાહ કરાવી દે છે તે પ્રસન્નતાપૂર્વક ત્યાં ચાલી જાય છે. તે પોતાના ગોત્રને પણ પતિના ગોત્રમાં મેળવી દે છે. જેણે આવો ત્યાગ કર્યો છે તેના પર માતા પિતાનું ઋણ કેવી રીતે રહી શકે? નથી રહી શકતું. પ્રશ્ન: મા બાપને કોઈ સહારો ન રહે તો વિવાહિત પુત્રી મા બાપનું પાલન કરી શકે કે નહીં? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, તે અસહાય મા બાપની સેવા કરી શકે છે. જો વિવાહિત પુત્રીને સંતાન હોય તો મા બાપ તેના ઘરના અન્નજળ લઈ શકે છે, તેના ઘરે રહી શકે છે, પરંતુ જો તેને કોઈ સંતાન નથી તો મા બાપને તેના ઘરના અન્ન પાણી લેવાનો અધિકાર નથી. માતા પિતાએ કન્યાનું દાન કરી દીધું તો હવે તેઓ તેના ઘરનું અન્ન નહીં લઈ શકે, કારણ કે દાન દીધેલી વસ્તુ પર દાતાનો અધિકાર રહેતો નથી. પરંતુ કન્યાથી સંતાન થવાથી માતા પિતા કન્યાને ત્યાંનું અન્ન લઈ શકે છે. કારણ એ છે કે કન્યાના પતિ એ માત્ર પિતૃ ઋણથી મુક્ત થવા માટે જ બીજાની કન્યા સ્વીકારી છે, અને તેને સંતાન થવાથી તે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાય છે. તેથી સંતાન થવાથી માતા પિતાનો કન્યા પર અધિકાર થઈ જાય છે. ત્યારે તો ગોત્ર ન હોવા છતાં પણ દોહિત્ર પોતાના નાના નાનીનું શ્રાદ્ધ તર્પણ કરી શકે છે. જો માતા પિતા અસહાય દશામાં હોય તો તથા તેમની સેવા કરનારું કોઈ ન હોય તો તેમની સેવા કરવાની જવાબદારી પુત્રી પર જ રહે છે. તેથી પોતાને સંતાન ન હોવા છતાં પણ પુત્રીએ તેમની સેવા કરવી જોઈએ. બીજી વાત, વર્તમાન કાયદામાં પિતાની સંપત્તિમાં પુત્ર અને પુત્રીનો સમાન અધિકાર માનવામાં આવ્યો છે. તેથી વર્તમાન કાયદાની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો જ્યારે પુત્રીને સંપત્તિ આપવાનો અધિકાર છે તો પછી તેનાથી સેવા લેવાનો પણ માતા પિતાનો અધિકાર છે. નારાયણ નારાયણ નારાયણ.